ઋષભદેવ ભગવાનનો નવમો ભવ. ઋષભદેવ સર્વાત સિદ્ધિ દેવલોકમાં વિષયો વગરના સુખની સિદ્ધિ. પહેલું મહાબલ રાજાનો ભવ, બીજો લલિતાંગ દેવ, ત્રીજો વજ્રજંગ રાજા, ચોથો ભોગભૂમિમાં સમ્યક્ત્વ પ્રાપ્તિ, પાંચમું શ્રીધર દેવ, છઠ્ઠું સુવિધિ રાજા, સાતમું અચ્યુતેન્દ્ર, આઠમું વજ્રનાભિ ચક્રવર્તી. એ આઠ ભવ પછી હવે અત્યારે આપણા ચરિત્ર નાયક ઋષભદેવ સર્વાત સિદ્ધિમાં અહમિન્દ્રપણે બિરાજી રહ્યા છે. લોકના અગ્રભાગરૂપ જે સિદ્ધોનું ધામ, તેનાથી એ સર્વાર્થ સિદ્ધિ વિમાન માત્ર 12 યોજન નીચે છે. ત્યાં 33 સાગરો પમના અસંખ્યાતા વર્ષો સુધી ઇન્દ્ર વિષયો વગરનું જે સુખ તેમણે ભોગવ્યું તેનું હવે વર્ણન કરીને તેના ઉદાહરણથી આત્માના અતિન્દ્રિય સુખનું સ્વરૂપ સમજાવશે ને બાહ્ય વિષયો સુખના કારણ નથી એમ બતાવશે. સર્વાત સિદ્ધિ વિમાનમાં ઉપજીને આપણા ચરિત્ર નાયક ક્ષણ માત્રમાં યૌવન દશાને પામ્યા. તેમનું શરીર એવું સુંદર હતું કે જાણે અમૃતનું બનેલું હોય. તે અહમિન્દ્ર સર્વાત સિદ્ધિમાં જિનેન્દ્ર દેવની અકૃત્રિમ પ્રતિમાઓનું પૂજન કરતા હતા અને પોતાના ક્ષેત્રમાં જ વિહાર કરતા હતા. પુણ્યાત્મા જીવોમાં સૌથી પ્રધાન એવા તે અહમિન્દ્ર તે સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં જ સ્થિત રહીને સમસ્ત લોકમાં રહેલી જિન પ્રતિમાઓની પૂજા કરતા હતા. તે પુણ્યાત્મા અહમિન્દ્રે પોતાના વચનની પ્રવૃત્તિ જિનદેવની પૂજા સ્તુતિ કરવામાં તથા ધર્મચર્ચામાં લગાવી હતી. મન ભગવાનના ગુણોનું તથા આત્માનું ચિંતન કરવામાં જોડ્યું હતું અને શરીર ભગવાનને નમસ્કાર કરવામાં લગાવ્યું હતું. પોતાના જેવી જ વૃદ્ધિને ધારણ કરનારા અને આત્મજ્ઞાની એવા બીજા અહમિન્દ્રોની સાથે ઘણા આદરપૂર્વક તે ધર્મગોષ્ઠી કરતા હતા. સર્વાત સિદ્ધિના તે અહમિન્દ્રો કેવી અદ્ભુત ધર્મચર્ચા કરતા હતા તેનો સ્વાદ ચાખવા માટે શાંતિનાથ પ્રભુના જીવન ચરિત્રમાં તેમજ મલ્લીનાથ ભગવાનના પૂર્વભવમાં ચાખશો. શુકલ એશિયાના પ્રભાવથી પોતાના જ વૈભવમાં સંતુષ્ટ રહેનારા તે અહમિન્દ્રને પોતાના નિરૂપદ્રવ સુખમય સ્થાનમાં જેવી ઉત્તમ પ્રીતિ હોય છે તેવી બીજે ક્યાંય થતી નથી. તેથી પરક્ષેત્રમાં જવાની ઈચ્છા જ તેમને થતી નથી. તે અહમિન્દ્ર દેવોમાં મોટા નાનાપણું જ નથી. એકબીજા પ્રત્યે ઈર્ષા નથી, દ્વેષ નથી, બીજાની નિંદા ને પોતાની પ્રશંસા નથી. તેઓ સુખી ને હર્ષ સહિત વર્તતા થકા સદા કિલ્લોલ કરે છે ને આત્મસાધના કરે છે. આવા સર્વાત સિદ્ધિ વિમાનમાં ઉપજેલા આપણા ચરિત્રનાયક અહમિન્દ્ર પોતાના આત્માથી ઉત્પન્ન થયેલા સ્વાધીન પરમાનંદને ભોગવતા હતા. 33 સાગર તેનું આયુષ્ય હતું. એક હાથ ઊંચું ને હંસ જેવું ધોળું અત્યંત સુંદર તેમનું શરીર હતું. તે શરીરના શુદ્ધ અને તેજસ્વી કિરણોનો પ્રકાશ દશે દિશામાં ફેલાતો હતો. આ રીતે ઇન્દ્રાદિ દેવોને અગોચર ને પરમ આનંદદાયક એવા શ્રેષ્ઠ સર્વાત સિદ્ધિપદને તે પામ્યા. સર્વાત સિદ્ધિમાં તે અહમિન્દ્ર 33,000 વર્ષ માનસિક દિવ્ય આહાર ગ્રહણ કરતા હતા. 16.5 મહિને એક વાર શ્વાસોચ્છ્વાસ લેતા હતા. પોતાના અવધિજ્ઞાન રૂપી દીપક વડે તે ત્રસ નાડીમાં રહેલા જાણવા યોગ્ય મૂર્તિક દ્રવ્યોને તેમની પર્યાયો સહિત પ્રકાશિત કરતા હતા. તે અહમિન્દ્રને પોતાના અવધિજ્ઞાનના ક્ષેત્ર જેટલી વિક્રિય કરવાનું સામર્થ્ય હતું, પરંતુ રાગ રહિત હોવાને કારણે તેઓ કદી પોતાના વિમાનથી બહાર જતા જ ન હતા. જાણે જગતનું બધું જ સૌંદર્ય એક જગ્યાએ એકઠું થયું હોય એવી સુંદર તેમની મુદ્રા હતી. જિનેન્દ્ર દેવે જે એકાંત અને શાંત રૂપ સુખનું નિરૂપણ કર્યું છે તે બધું સુખ જાણે કે આ અહમિન્દ્ર પાસે ભેગું થયું હતું. વજ્રનાભિના આઠે ભાઈઓ જે વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, બાહુ, સુબાહુ, પીઠ અને મહાપીઠ તેમજ શ્રીમતીનો જીવ ધનદેવ એ નવે જીવો પણ પુણ્ય પ્રભાવથી વજ્રનાભિની સાથે જ સર્વાત સિદ્ધિમાં અહમિન્દ્ર થયા. તે અહમિન્દ્રો મોક્ષ સુખ જેવા સુખનો અનુભવ કરતા થકા વિષય ભોગો વગર પ્રવિચાર રહિત દીર્ઘકાળ સુધી પ્રસન્ન રહેતા હતા. તેમનું પુણ્યજનિત સુખ પણ વિષય ભોગોના સુખથી અનંત ગણું હતું. પ્રશ્ન: સંસારમાં જીવોને સ્ત્રી પુત્ર વગેરે વિષય ભોગોથી સુખની પ્રાપ્તિ થાય છે તો તેના અભાવમાં સર્વાત સિદ્ધિના અહમિન્દ્રોને સુખ કઈ રીતે છે? ઉત્તર: સુખ બાહ્ય વિષયોમાં નથી. ભગવાન જિનેન્દ્ર દેવે આકુળતા રહિત વૃત્તિને સુખ કહ્યું છે. તેથી જેમનું ચિત્ત અનેક પ્રકારના વિષયોની આકુળતાથી વ્યાકુળ છે એવા સરાગી જીવોને તે સુખ ક્યાંથી હોય? સુખ તો આત્મામાં છે, વિષયોમાં નહીં. આત્મા પોતાના અનાકુળ ભાવથી પોતે જ્યાં સુખરૂપ થયો ત્યાં બાહ્ય વિષયો વગર જ તેને સુખ છે. કેમ કે વિષયો ભોગવ્યા પહેલા, ભોગવતા વખતે તેમજ ભોગવ્યા પછી પણ દાહજનક આકુળતા રૂપ છે. વિદ્વાન પુરુષો તે જ સુખને ચાહે છે કે જેમાં મન વિષયોથી નિવૃત્તિ થઈ જાય છે, ચિત્ત સંતુષ્ટ થાય છે. બાહ્ય વિષયોમાં સુખ શોધનારને આકુળતા કદી મળતી નથી ને સુખ કદી મળતું નથી, તેઓ દુઃખિત છે. વિષયો વિશે રતિ જેમને દુઃખ છે સ્વાભાવિક તેમને. વિષયોના અનુભવથી પ્રાણીઓને જે સુખ લાગે છે તે પરાધીન છે, બાધાઓથી સહિત છે, વ્યવધાન એટલે કે અંતરાય વાળું છે અને કર્મબંધનું કારણ છે, તેથી દુઃખ જ છે. સર્વાત સિદ્ધિના દેવોએ આત્માના અતિન્દ્રિય સુખને ચાખ્યું છે અને વિષયોની ચાહના તેમના મનમાંથી નીકળી ગઈ છે, તેથી બાહ્ય વિષયો વિના જ તેઓ ખરેખર સુખી છે. જગતમાં પ્રિય સ્ત્રીના સંસર્ગથી જ જીવોને જો સુખ થતું હોય તો ગંધારા, કૂતરા, કાગડા, હરણ ને ભૂંડ વગેરે તિર્યંચો પણ સુખી હોવા જોઈએ. જો એવા જીવોને પણ સુખી કહેશો તો સંસારમાં દુઃખી કોને કહેશો? મૂર્ખા જીવો જ વિષયો વિષય સેવનમાં સુખની કલ્પના કરે છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર વડે કર્મોનો ક્ષયથી જ કે ઉપશમથી જે આત્માનો સ્વાભાવિક આહલાદ ઉત્પન્ન થાય છે તે જ સુખ છે. તે સુખ અન્ય વસ્તુઓના આશ્રયે કદી ઉત્પન્ન થતું નથી. જેમ વનમાં વિચરનારો હાથી સ્પર્શના મોહથી દુઃખી થાય છે, સરોવરમાં કેલી કરનારું માછલું માંસના રસના મોહથી દુઃખી થાય છે, ગુંજારવ કરનારો ભમરો ફૂલની સુગંધના મોહથી દુઃખી થાય છે, રંગીન પતંગિયો દીપકના પ્રકાશના રૂપમાં મોહિત થઈને ભસ્મ થાય છે, અને જંગલમાં ચરનારા હરણિયા શિકારીના મધુર ગીતના શબ્દોમાં મોહિત થઈને મરે છે. આ પ્રમાણે એક એક ઇન્દ્રિયના વિષયનું સેવન પણ જ્યાં દુઃખથી ભરેલું છે ત્યાં પાંચેય ઇન્દ્રિયના વિષયોનું શું કહેવું? જેમ નદીના પ્રવાહમાં તણાયેલો પદાર્થ કોઈ ઊંડા ખાડામાં પડીને ભમરી ખાય છે, તેમ ઇન્દ્રિય વિષયોના પ્રવાહમાં તણાયેલો જીવ નરકરૂપી દુઃખના દરિયામાં ગોથા ખાય છે. માટે વિષયોની પ્રીતિ છોડી દેવી જોઈએ ને આત્માધીન અતિન્દ્રિય સુખની શ્રદ્ધા કરીને ઉત્સાહપૂર્વક તેનો પ્રેમ કરવો જોઈએ. અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનુપ અનંતને વિચ્છેદહીન છે સુખ અહો શુદ્ધોપયોગ પ્રસિદ્ધને. સુણી ઘાતિકર્મ વિહની વહીનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે. શ્રદ્ધેન તેહ અભવ્ય છે ને ભવ્ય તે સંમંત કરે. અહો, સિદ્ધ ભગવંતોનું આત્મિક સુખ વિષયોથી રહિત છે, અમાપ છે, અનંત છે, કેવળ આત્માથી જ થયેલું છે અને અનુપમ છે. સ્વર્ગના તેમજ મનુષ્યોના ત્રણ કાળના ઇન્દ્રિય સુખોને એકઠા કરવામાં આવે તો પણ સિદ્ધ પ્રભુના એક ક્ષણના સુખની બરાબરી તે કરી શકતા નથી. એ સિદ્ધ ભગવંતોનું સુખ પોતાના આત્માથી જ ઉત્પન્ન છે, બાધા વગરનું છે, કર્મોના ક્ષયથી થયેલું છે, પરમ આહલાદરૂપ છે, ઉપમા વગરનું છે અને સૌથી શ્રેષ્ઠ છે. સર્વ પરિગ્રહથી રહિત, શાંત અને ઉત્કંઠાથી રહિત એવા સિદ્ધ ભગવંતો પૂર્ણ સુખી છે, એટલે સુખ તે આત્માનો સ્વભાવ છે. બીજા કોઈની અપેક્ષા વગર એકલો આત્મા પોતે સ્વભાવથી જ સુખરૂપે પરિણમે છે. આપણા ચરિત્રનાયક ભગવાન ઋષભદેવના જીવ વજ્રનાભિ ચક્રવર્તીને સ્વર્ગથી પણ ઉપર એવા સર્વાર્થ સિદ્ધિમાં સુકૃતના ફળથી જે વિષય રહિત ઉદાર સુખ પ્રાપ્ત થયું તે એવું લાગતું હતું કે જાણે મોક્ષનું સુખ જ તેમની સન્મુખ આવ્યું હોય. આ સંસારમાં જીવને જે સુખ કે દુઃખ થાય છે તે પોતાના કરેલા પુણ્ય કે પાપરૂપ કર્મબંધને અનુસાર થાય છે. પુણ્યનું ઉત્કૃષ્ટ ફળ સર્વાત સિદ્ધિમાં હોય છે ને પાપનું ઉત્કૃષ્ટ ફળ સાતમી નરકના નારકીને હોય છે. શાંત પરિણામ ઇન્દ્રિય દમન સંયમ વગેરે વડે પુણ્યાત્મા જીવ ઉત્કૃષ્ટ પુણ્ય ફળને પામે છે ને શમ દમ યમથી રહિત મિથ્યા દ્રષ્ટિ પાપી જીવ પાપના ફળને પામે છે. આ અધિકારના અંતમાં શ્રી જીનસેન સ્વામી કહે છે કે ઘણા જ નિકટ કાળમાં જેમને તીર્થંકર પદરૂપી જિનેન્દ્ર લક્ષ્મી પ્રાપ્ત થવાની છે એવા આ વજ્રનાભીએ જેવી રીતે વિશુદ્ધિપૂર્વક આળસ રહિત થઈને શ્રી જિનેન્દ્ર દેવની કલ્યાણકારી આજ્ઞાનું આરાધન કર્યું અને મહાન સુખ પામ્યા, તેવી રીતે જેઓ અનુપમ સુખના અભિલાષી હોય અને દુઃખના ભારથી છૂટવા ચાહતા હોય તે બુદ્ધિમાન જીવોએ પણ આળસ રહિત થઈને શ્રી જિનેન્દ્ર દેવની આજ્ઞાનું દર્શન વિશુદ્ધિ વગેરેનું પાલન કરવું જોઈએ. બંધુઓ, આપણા ચરિત્રનાયક ભગવાન ઋષભદેવ સર્વાત સિદ્ધિમાં અતિશય સુખપણે બિરાજી રહ્યા છે, અખંડ સમ્યક્ત્વ વડે આત્માની આરાધના કરી રહ્યા છે. અહીંથી હવે છેલ્લા અવતારમાં તેઓ અયોધ્યા નગરીમાં ભરત ક્ષેત્રના પ્રથમ તીર્થંકર તરીકે અવતરશે. તેઓ અવતરે ત્યાર પહેલાં ચાલો આપણે તે નગરીમાં પહોંચી જઈએ ને ત્યાં કેવી અદ્ભુત શોભા છે તે જોઈએ. ભગવાનના જન્મ પહેલા ત્યાં શું બની રહ્યું છે ને કેવો આનંદ છવાઈ રહ્યો છે તે જોઈને અયોધ્યાના નગરજનો સાથે આપણે પણ આનંદમાં ભાગ લઈએ. અયોધ્યાપુરીમાં અનંત તીર્થંકરો જન્મ્યા, તેમાં આ 24માં 5 તીર્થંકરો અયોધ્યામાં જન્મ્યા. શ્રી ઋષભદેવ, અજિતનાથ, અભિનંદન, સુમતિનાથ અને અનંતનાથ તેમને નમસ્કાર હો. 10મો ભવ અયોધ્યામાં ઋષભ અવતાર. આ ભરત ક્ષેત્રમાં ત્રીજા આરાના પાછલા ભાગમાં જ્યારે ભોગભૂમિ મટીને કર્મભૂમિની વ્યવસ્થા થવા માંડી ત્યારે જીવન નિર્વાહની યોગ્ય વિધિ બતાવીને પ્રજાનું પાલન કરનારા એક પછી એક 14 કુલકરો થયા. આ બધા એકબીજાના પુત્રો જ હતા ને પૂર્વે વિદેહ ક્ષેત્રમાં મનુષ્ય આયુ બાંધ્યા પછી ક્ષાયિક સમ્યક્ત્વ પામીને અહીં ભોગભૂમિમાં અવતર્યા હતા. તેમને પૂર્વભવનું જાતે સ્મરણ હતું. તેમાં છેલ્લા કુલકર નાભિરાજા થયા. તેમને મરુદેવી નામની રાણી હતી. તે રૂપ ગુણમાં ઇન્દ્રાણી સમાન હતી. જગતની ઉત્તમ અને મંગલ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ હતી. ગુણરત્નોની ખાણ હતી. પવિત્ર સરસ્વતી દેવી હતી અને વગર ભણીએ પંડિતા હતી. ઇન્દ્ર દ્વારા પ્રેરિત ઉત્તમ દેવોએ મહાન વિભૂતિ સહિત તે મરુદેવીનો વિવાહોત્સવ કર્યો હતો. નાભિરાજા અને મરુદેવી ઇન્દ્ર ઇન્દ્રાણી સમાન શોભતા હતા. સંસારમાં તેઓ સૌથી અધિક પુણ્યવાન હતા, કેમ કે સ્વયંભૂ ભગવાન ઋષભદેવ જેમના પુત્ર થશે તેમના સમાન બીજું કોણ હોઈ શકે. આવા મરુદેવી અને નાભિરાજા જે ભૂમિમાં રહેતા હતા તે ભૂમિમાં જ્યારે કલ્પવૃક્ષોનો અભાવ થયો ત્યારે તેમના પુણ્ય પ્રતાપે ઇન્દ્રે ત્યાં એક સુંદર નગરીની રચના કરી. દેવોએ રચેલી એ નગરીની અદ્ભુત શોભાની શી વાત. એ નગરીનું નામ અયોધ્યા. કોઈ શત્રુ તેની સામે યુદ્ધ કરી શકતા નહીં, તેથી તે ખરેખર અયોધ્યા હતી. તે નગરીના બીજા નામો સાકેતપુરી, સુકોશલા તથા વિનીતા હતા. તે અયોધ્યા નગરીની વચ્ચે દેવોએ સર્વતોભદ્ર નામનો સુંદર રાજમહેલ બનાવ્યો ને ઉત્તમ મુહૂર્તે તે નગરીનું વાસ્તુ કરીને તેમાં નાભિરાજા મરુદેવી વગેરેને આનંદપૂર્વક વસાવ્યા. આ બંનેને ત્યાં તીર્થંકર ઋષભદેવ પુત્ર તરીકે અવતરશે એમ વિચારીને ઇન્દ્રે તેમનો રાજ્યાભિષેક કરીને સન્માન કર્યું. ઋષભદેવ ગર્ભકલ્યાણક. હવે 6 મહિના પછી ભગવાન ઋષભદેવ સર્વાત સિદ્ધિમાંથી ચવીને આ અયોધ્યાપુરીમાં અવતરશે એમ જાણીને દેવોએ ઘણા આદરપૂર્વક આકાશમાંથી રત્નવર્ષા શરૂ કરી. જાણે કે ઋષભદેવના આગમન પહેલાં જ તેમની સંપદા આવી ગઈ હોય એવી સુશોભિત કરોડો રત્નોની તથા સુવર્ણની વૃષ્ટિ રોજ રોજ થતી હતી. તીર્થંકરોનો એવો જ કોઈ આશ્ચર્યકારી મહાન પ્રભાવ છે. 15 મહિના સુધી એ રત્નવૃષ્ટિ ચાલુ રહી. એ ગર્ભ અવતરણ ઉત્સવ વખતે આખા લોકમાં હર્ષકારી ક્ષોભ ફેલાઈ ગયો હતો. માતા મરુદેવી રજસ્વલા થયા વગર પુત્રવતી થઈ હતી. એક મંગલ દિવસે રાત્રિના 5લા પહોરમાં મરુદેવી માતાએ તીર્થંકર દેવના જન્મને સૂચિત કરનારા તથા ઉત્તમ ફળ દેનારા 16 મંગળ સ્વપ્નો દેખ્યા તથા સુવર્ણ સમાન એક ઉત્તમ વૃષભ એટલે કે બળદ પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો. પ્રભાત થયું. રાજમહેલમાં મંગલવાજા વાગવા માંડ્યા ને સેવિકાઓ મંગલ ગીત ગાવા લાગી કે હે માતા જાગો, આપનો જાગવાનો સમય થયો છે. પંચપરમેષ્ઠીના ધ્યાનનો આ સમય છે. પંચપરમેષ્ઠીના ધ્યાન વડે તમારો પ્રભાત સદા મંગલમય હો. તમે સેંકડો કલ્યાણને પ્રાપ્ત હો અને જેમ પૂર્વ દિશા ઝગઝગતા સૂર્યને જન્મ આપે છે તેમ તમે જગતના પ્રકાશક એવા ત્રિલોક દીપક તીર્થંકર પુત્રને ઉત્પન્ન કરો. આવા મંગલપૂર્વક મરુદેવી માતા જાગ્યા. ઉત્તમ શુભ સ્વપ્ન દેખવાથી તેમને અતિશય આનંદ થઈ રહ્યો હતો અને આખું જગત અતિશય પ્રમોદ ભરેલું લાગતું હતું. ત્યારબાદ રાજમહેલમાં જઈને નાભિ મહારાજાને પોતાના મંગલ સ્વપ્નોની વાત કરી. હે દેવ, મેં આજે રાત્રે 5લા પહોરે આશ્ચર્યકારી ફળ દેનારા 16 સ્વપ્નો જોયા છે. તેનું ફળ શું છે તે આપના શ્રીમુખથી સાંભળવાની મારી ઈચ્છા છે. ત્યારે નાભિરાજા મહારાજાએ અવધિજ્ઞાન વડે તે સ્વપ્નોનું ઉત્તમ ફળ જાણ્યું અને કહેવા લાગ્યા કે હે દેવી સાંભળો, આ ભરત ક્ષેત્રના પ્રથમ તીર્થંકર ઋષભદેવનો આત્મા સ્વર્ગમાંથી તમારી કુખે અવતર્યો છે, તેથી તમે રત્નકુખ ધારિણી બન્યા છો. તમે જોયેલા મંગલ સ્વપ્નો એમ સૂચવે છે કે આપણો પુત્ર મહાન ગુણ સંપન્ન થશે. તે આ પ્રમાણે 16 સ્વપ્નાનું ફળ. પહેલું, ગજ. ગજ દેખને સે દેવી તેરે પુત્ર ઉત્તમ હોયગા. દૂસરા, વર વૃષભ કા હૈ ફલ યહી યહ જગત ગુરુ ભી હોયગા. તીસરા, વહ સિંહ દર્શન સે અપૂર્વ શક્તિધારી હોયગા. ચોથા, પુષ્પ ઉત્તમ માલ સે વહ તીર્થ કરતા હોયગા. પાંચવા, કમલા નહવન કા ફલ યહી સુરગિરી નહવન સુરપતિ કરે. છઠ્ઠા, અર પૂર્ણ શશિ કે દેખને સે જગત જન સબ સુખ ભરે. સાતવા, वर सूर्य से वह हो प्रतापी। आठवा कुंभ युगल से निधिपति। नौवा सर देखने से सुभग लक्षण धारा होवे जिनपति। दसव युग्मीन खेलत देखने से हे प्रिय चित धर सुनो होवे महा आनंदमय वह पुत्र अनुपम गुण धनो। ग्यारवा सागर निरक्ते जगत का गुरु सर्वज्ञानी होएगा। बारवा वर सिंह आसन देखने से राज्य स्वामी होएगा। तेरवा अरु सुर विमान सफल सुफल यही वह स्वर्ग से चय होएगा। चौदवा नागेंद्र भवन विलास से वह अवधि ज्ञानी होएगा। पंद्रवा बहु रत्न राशि दिखाव से वह गुण खजाना रह होएगा। सोलवा वर धूम रहित जो अग्नि से वह कर्म ध्वंसक होएगा। वर वृषभ मुख प्रवेश फल श्री वृषभ तुझ उर अवतरे। हे देवी तू पुण्यात्मा आनंद मंगल नीत भरे। नाभिराजाना श्रीमुखथी आवु स्वप्न फल सांभळीने मरुदेवीने घणो हर्ष थयो। आ रीते आ चौबीसीना त्रीजा आरामा सुखम दुखम काळमा जारे 84 लाख पूर्व 3 वर्ष 8 मास ने 1 पक्ष बाकी हता त्यारे जेठ वद बीजना शुभ दिवसे उत्तराषाढ़ नक्षत्र में वज्रनाभि अहमींद्रनु देवलोकनु आयुष्य पूर्ण थता सर्वात सिद्धि विमान माथी चवी ने ऋषभ तीर्थंकर मरुदेवी माताना गर्भ में अवतरिया। भगवान नु गर्भावतरण थताज इंद्रलोक में घंट नाद वगैरह अनेक मंगल चिन्हों प्रगटिया। ते ऊपर थी भगवान ना गर्भ कल्याणक नो प्रसंग जानी ने इंद्रादि देवो थी आव्या ने अयोध्या नगरी ने प्रदक्षिणा दई ने भगवान ना माता पिता ने नमस्कार करिया। क्या वाजा वागता हता क्या गीत गवाता हता क्या नृत्य थता हता ए मंगल उत्सव थयो। दिक कुमारी देवियो अनेक प्रकारे मरुदेवी माता नी सेवा करती हती तथा विविध गोष्ठी वडे तेमने प्रसन्न राखती हती अने कहती हती के हे माता गर्भस्थ पुत्र द्वारा आपे जगत ने संताप नष्ट कर्यो छे तेथी आप जगत ने पावन करनारा जगत माता छो। हे माता आपनो ते पुत्र जयवंत रहे के जे जगत विजेता छे सर्वज्ञ छे तीर्थंकर छे सज्जनोनो आधार छे ने कृतकृत्य छे। हे कल्याणी माता आपनो ते पुत्र सैकड़ों कल्याण दर्शावीने पुनरागमन रहित एवा मोक्ष स्थानने प्राप्त करशे। ते देवियों अनेक प्रकारे आनंद प्रमोद सहित मरुदेवी माता साथे प्रश्न चर्चा पण करती हती। मरुदेवी माता सहज बुद्धि थी एवा सुंदर उत्तम उत्तर आपता जाने के तेमना उदर मा रहेला तीर्थंकर ज बोलता होय। केवा सुंदर हता ते प्रश्न उत्तर ते आपणे वाचीए। देवी कहे छे हे माता जगत मा उत्तम रत्न क्यों छे। माता कहे छे सम्यक दर्शन रत्न जगत मा श्रेष्ठ छे। देवी जगत मा कोनो अवतार सफल छे। माता जे आत्मा ने साधे तेमनो अवतार सफल छे। देवी हे माता जगत मा कई स्त्री उत्तम छे। माता तीर्थंकर जेवा पुत्र ने जे जन्म आपे अने जे सम्यक दर्शन पामी ने स्त्री पर्याय नो छेद करे ते। देवी हे माता जगत मा बहरो कोण छे। माता जिन वचन ने जे नथी सांभळतो ते। देवी हे माता जल्दी करवा जेवू कार्य क्यों। माता कहे छे मोहनो त्याग ने मोक्ष नी साधना। देवी कहे हे माता कोने जीतवाती त्रण जगत वश थाय। माता कहे मोह ने जीतवाती त्रण जगत वश थाय छे। अच्छा तो जगत मा कोनी उपासना करवी। पंच परमेष्ठी भगवान नी अने तेमना जेवा पोताना शुद्धात्मा नी। તત્વચર્ચામાં મરુદેવી માતાજીના આનંદકારી જવાબ સાંભળીને દેવીઓને બહુ પ્રસન્નતા થાય છે, તેથી ફરી ફરીને નવા નવા પ્રશ્નો પૂછે જ છે. દેવી કહે છે, દેવેન્દ્રે જેને પૂજે એવો ઉત્તમ પુરુષ કોણ? તો કહે કે મારો પુત્ર અર્થાત તીર્થંકર ભગવાન. તો ફરી પૂછે છે કે સંસારમાં જીવો કેમ દુઃખ પામે છે? સુખથી ભરેલ આત્માનો અનુભવ કરતા નથી તેથી. દેવી કહે, હે માતા, પુરુષ નામ ક્યારે સફળ થાય? માતા કહે, મોક્ષનો પુરુષાર્થ કરે ત્યારે. દેવી કહે છે, હે માતા, શેના વગરનો નર પશુ સમાન છે? ભેદ જ્ઞાન રૂપી વિદ્યા વગરનો નર પશુ સમાન છે. દેવી પૂછે છે, હે માતા, જગતમાં કયું કાર્ય ઉત્તમ છે? માતા કહે કે આત્મધ્યાન તે જગતમાં ઉત્તમ કાર્ય છે. અચ્છા, તો હે માતા, આપના ઉદરમાં કોણ બિરાજે છે? માતા કહે કે જગતગુરુ ભગવાન ઋષભદેવ. જ્ઞાનમય અને ઉત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ એવા તીર્થંકર પુત્રને હું મારા ઉદરમાં ધારણ કરી રહી છું. એમ જાણીને તે માતા આનંદિત અને સંતુષ્ટ રહેતા હતા. જેમ રત્નોથી ભરેલી ભૂમિ અતિશય શોભે, તેમ જેમના ગર્ભમાં તીર્થંકર જેવા રત્ન ભર્યા છે એવા તે માતા અતિશય શોભતા હતા. તેમને કોઈ પ્રકારનું કષ્ટ થતું ન હતું. ભગવાનનો કોઈ એવો પ્રભાવ હતો કે ગર્ભવૃદ્ધિ થવા છતાં માતાના શરીરમાં કોઈ વિકૃતિ થઈ ન હતી. જેમ સ્વટકમણીના ઘરમાં વચ્ચે દીવો શોભે, તે મરુદેવી માતાના નિર્મળ ગર્ભગ્રહમાં મતિ શ્રુતિ અવધિ એ ત્રણ જ્ઞાનરૂપી દીપકથી વિશુદ્ધ ભગવાન શોભતા હતા. ઇન્દ્રાણી પણ ગુપ્તરૂપે મરુદેવી માતાની સેવા કરતી હતી ને જગતના લોકો પણ તેમને નમસ્કાર કરતા હતા. જાજુ તો શું કહેવું, ત્રણ લોકમાં તે પ્રશંસનીય હતી. અને જગતના નાથ એવા ઋષભદેવ તીર્થંકરની જનની હોવાથી તે આખા લોકની જનની હતી ને જગતને આનંદ દેનારી હતી. માતા દર્શન તારા રે, જગતને આનંદ દેનારા રે. આ રીતે પ્રગટપણે અનેક મંગલને ધારણ કરનારા તથા દેવીઓ વડે પૂજ્ય એવા મરુદેવી માતા પરમ સુખકારી તથા ત્રણ લોકમાં આશ્ચર્યકારી એવા ભગવાન ઋષભદેવ રૂપી તેજસ્વી પુત્રને ધારણ કરતા હતા. એ આ રીતે ઋષભદેવ પ્રભુના ગર્ભકલ્યાણકનું વર્ણન પૂરું થયું.